એક તરફ ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ રસપ્રદ નવલકથાની વાત કરવાના છીએ. આયરિશ લેખક પોલ મરેની ધ બી સ્ટિંગ 2023માં આવી અને બુકર પ્રાઇઝ માટે શોર્ટલિસ્ટ પણ થઈ હતી.
હા, અને પોલ મરેની શૈલી પણ અનોખી છે નહીં. એમની વાર્તાઓમાં તમને ડાર્ક કોમેડી અને સાથે ઊંડી કરુણતાનું મિશ્રણ જોવા મળે.
બિલકુલ, અને ધ બી સ્ટ્રિંગ એનું ઉત્તમ ઉદાહરણ છે. આજે આપણે આ પુસ્તકમાં ઊંડા ઉતરીશું. બાર્ન્સ પરિવારની આ વાર્તા છે. કેવી રીતે દબાયેલા રહસ્યો, સંવાદનો અભાવ અને ભૂતકાળનો ભાર એક આખા પરિવારને જાણે તબાહી તરફ લઈ જાય છે.
સાચી વાત, અને વાર્તાનું બેકડ્રોપ પણ રસપ્રદ છે. 2008ની આર્થિક મંદી પછીના આયર્લેન્ડનું ચિત્ર છે, પણ ફોકસ તો બાર્ન્સ પરિવાર પર જ છે. વાર્તા આપણને આયર્લેન્ડના એક અનામી શહેરમાં લઈ જાય છે, જ્યાં આ પરિવારની ગાડી પાટા પરથી ઉતરી ગઈ છે એમ કહી શકાય. જે મુખ્ય પાત્ર છે ડિકી બાર્ન્સ, એ પહેલા ફોક્સવેગન કાર ડીલર હતો, સારો ધંધો હતો, પણ હવે બધું ઠપ થઈ ગયું છે, પડી ભાંગ્યો છે ધંધો.
અને એની પત્ની ઇમેલ્ડા, એનું શું?
ઇમેલ્ડા એ ભૂતપૂર્વ સ્થાનિક સૌંદર્ય રાણી હતી, એટલે એ પોતાના જૂના ગ્લેમરસ દિવસોને ભૂલી નથી શકતી. અને હવે હાલત એવી છે કે પોતાના જૂના ઘરેણા, ડિઝાઇનર બેગ્સ એ બધું ઈબે પર વેચી રહી છે.
ઓ, એટલે આર્થિક સંકટ તો છે જ, પણ મને લાગે છે કે એ તો ખાલી ઉપરની સપાટી છે, નહીં? એની નીચે ઘણું બધું દટાયેલું છે.
બરાબર પકડ્યો, ખરી સમસ્યા તો એ જ છે. વર્ષો જૂના રહસ્યો, ક્યારેય ન કહેવાયેલી વાતો અને ગેરસમજોનું એવું જાળું છે ને કે જેણે આખા પરિવારને અંદરથી ખોખલો કરી દીધો છે.
એટલે જ આ વાર્તા આપણને વિચારતા કરી દે છે કે શું આપણે ખરેખર આપણા ભૂતકાળના નિર્ણયોથી બંધાયેલા છીએ? શું નિયતિ જેવું કંઈક છે કે પછી બધું આપણી પસંદગીઓનું પરિણામ છે?
બહુ જ મહત્વનો સવાલ છે આ, કારણ કે શરૂઆતથી જ આપણને એક પ્રકારની અશાંતિ, એક અજંપો અનુભવાય છે. ડિકીની જ વાત કરીએ, ધંધો બંધ થયા પછી એ શું કરે છે? ઘર પાછળ જે જંગલ છે ત્યાં એક બંકર ખોદી રહ્યો છે.
બંકર શા માટે?
જાણે આખી દુનિયાથી, પોતાના પરિવારથી, પોતાની નિષ્ફળતાથી છુપાઈ જવા માંગતો હોય. આ બંકર પોતે જ એક મોટું પ્રતીક બની જાય છે, મતલબ કે સુરક્ષાનો ખોટો ભ્રમ, ભૂતકાળને દાટી દેવાનો એક નિષ્ફળ પ્રયાસ, અને અંતે તો જાણે પોતે જ એમાં જીવતે જીવ દટાઈ રહ્યો હોય એવી સ્થિતિ.
અને ઇમેલ્ડા જે ઘરેણા વેચે છે એ પણ ખાલી પૈસા માટે નથી લાગતું, જાણે પોતાના ભૂતકાળના ટુકડા, પોતાની ઓળખ વેચી રહી હોય. એના વર્તનમાં એક કડવાશ પણ દેખાય છે, નહીં? ખાસ કરીને ડિકી માટે.
હા, દેખાય છે, અને કડવાશનું કારણ પણ વાર્તા જેમ જેમ આગળ વધે છે તેમ ખુલે છે. આપણને ખબર પડે છે કે એનું મૂળ ઊંડું છે, એના પોતાના ભૂતકાળમાં એક મોટા શોકમાં રહેલું છે.
એ શોક શું હતો?
એ જ્યારે યુવાન હતી ત્યારે એ ડિકીના મોટા ભાઈ ફ્રેન્ક બાર્ન્સના પ્રેમમાં હતી. ફ્રેન્ક હેન્ડસમ હતો, પ્રભાવશાળી હતો, ઇમેલ્ટા માટે તો એ જ બધું હતું. પણ ફ્રેન્કનું અચાનક મૃત્યુ થયું.
ઓહ!
અને એ આઘાત ઇમેલ્ડા સહન ન કરી શકી. પછીથી એણે ડિકી સાથે લગ્ન કર્યા, પણ એ પ્રેમમાંથી નહોતો લેવાયેલો નિર્ણય. એ તો બસ શોક અને નિરાશાના ધુમ્મસમાં લેવાયેલો એક પગલું હતું. એટલે એનું આખું જીવન જાણે ફ્રેન્કના ભૂતના ઓછાયામાં જ વીત્યું છે.
આ વાત તો ઇમેલ્ડાના પાત્રને એકદમ અલગ રીતે જોવાની દ્રષ્ટિ આપે છે. જે શરૂઆતમાં કદાચ થોડી ઉપરછલ્લી કે ભૌતિકવાદી લાગે, એ ખરેખર તો એક ઊંડા દુઃખમાં જીવી રહી છે. એના જીવનનો પાયો જ જાણે એક અધૂરા પ્રેમ અને અણધાર્યા મૃત્યુ પર ટકેલો છે.
બરાબર. અને ડિકીનો ભૂતકાળ એ તો આનાથી પણ વધારે ગૂંચવાયેલો અને શું કહેવાય, રહસ્યોથી ભરેલો છે. શરૂઆતનો તો એ બિચારો દયાળુ પણ હારી ગયેલો માણસ લાગે, પણ એની જે નિષ્ક્રિયતા છે, એનું જે બંકર બનાવવું છે, એની પાછળ કારણ છે.
શું કારણ?
આપણને ખબર પડે છે કે એનું બાળપણ બહુ મુશ્કેલ હતું. પિતા બહુ કડક, દાદાગીરી કરે એવા, અને મોટો ભાઈ ફ્રેન્ક એ હંમેશા એના પર હાવી રહેતો. આ બધાની વચ્ચે ડિકી એક બહુ મોટું રહસ્ય છુપાવી રહ્યો હતો.
રહસ્ય? કેવું રહસ્ય?
એ વિક્ટર નામના એક પુરુષને પ્રેમ કરતો હતો.
ઓકે.
અને આ વાત તેણે વર્ષો સુધી પોતાનામાં જ દબાવી રાખી. પણ સૌથી મોટી ટ્રેજેડી એ થઈ કે જે રાત્રે એના ભાઈ ફ્રેન્કને આ રહસ્યની જાણ થઈ,
હા,
તે જ રાત્રે એક અકસ્માતમાં ફ્રેન્કનું મૃત્યુ થયું.
શું વાત કરો છો? એટલે આ બધું જોડાયેલું છે?
હા, અકસ્માત હતો, પણ એ ઘટનાએ ડિકીના મનમાં એવો અપરાધ ભાવ ભરી દીધો કે જેણે એની આખી જિંદગીને ઝેર જેવી બનાવી દીધી. એ ક્યારેય એમાંથી બહાર જ ના આવી શક્યો. એની નિષ્ક્રિયતા, એનું સત્યથી ભાગવું, એ બધું આ અપરાધ ભાવમાંથી આવે છે.
અહીં લેખકે જે કર્યું છે એને નાટકીય વ્યંગ કહેવાય નહીં. મતલબ કે આપણે વાચક તરીકે જાણીએ છીએ કે ડિકી શું છુપાવે છે, ઇમેલ્ડાના મનમાં શું છે, પણ એ બંને એકબીજાથી અજાણ છે. આ જાણકારી એમના દરેક સંવાદને, એમના મૌનને એટલું બધું તણાવપૂર્ણ બનાવી દે છે. આપણને ખબર હોય છે કે આ બધું કેટલું ખોખલું છે.
બરાબર. અને આ બધાની અસર કોના પર પડે? એમના બાળકો પર. કેસ અને પીજે,
હા, એમની વાત કરીએ. કેસ, જે કિશોરવયની દીકરી છે, એક સમયે તો બહુ હોશિયાર વિદ્યાર્થીની હતી, પણ હવે
એ બળવાખોર થઈ ગઈ છે. ખૂટ દારૂ પીવે છે, મિત્રો સાથેના સંબંધો પણ બગડી ગયા છે. જાણે ઘરમાં જે તણાવ છે, જે અબોલ વાતો છે, એ બધું એના વર્તનમાં બહાર આવી રહ્યું છે.
અને લેખકે એના પ્રકરણો જે રીતે લખ્યા છે એ પણ ખાસ છે નહીં? ચેતનાનો પ્રવાહ જેવી શૈલી.
હા, બિલકુલ. જાણે એના મનમાં જે વિચારોનો તોફાન ચાલી રહ્યું છે એ સીધે સીધું આપણા સુધી પહોંચે છે. કોઈ વિરામચિહ્ન નહીં, કોઈ બંધારણ નહીં, બસ એક સળંગ પ્રવાહ. આ શૈલી એની અંદરની અરાજકતાને બરાબર પકડે છે. એને ખબર છે કે ઘરમાં કંઈક બરાબર નથી, અને જાણે એ બધો ભાર પોતાના પર લઈ રહી છે.
અને એનો જે કટાક્ષ છે, જે સાર્કેઝમ છે, એ જાણે આ ગુંગળામણ સામે એનું હથિયાર છે. એ સત્ય જાણવા માંગે છે, પણ જેમ જેમ એ ખોદે છે તેમ તેમ એને એવા ટુકડા મળે છે જે એને વધારે તોડી નાખે છે. અને અહીં જ પુસ્તકનું શીર્ષક ધ બી સ્ટિંગ, મધમાખીનો ડંખ.
હા, એ બહુ મહત્વનું પ્રતીક છે. બાળપણમાં કારમાં એને મધમાખી કરડી હતી. એ ઘટના જાણે રૂપક છે. દબાયેલા પારિવારિક રહસ્યોનો જે ડંખ છે એ અચાનક લાગે છે, તીક્ષ્ણ હોય છે અને ઝેરી હોય છે. એકવાર વાગે પછી એનું ઝેર ફેલાતું જ રહે છે.
હૃદય દ્રાવક છે. અને નાનો દીકરો પીજે, 12 વર્ષનો.
પીજે સૌથી નાનો છે અને કદાચ સૌથી વધુ સંવેદનશીલ પણ. તે બહુ શાંત રહે છે, પણ બધું જુએ છે, બધું અનુભવે છે. ઘરની ઉદાસી, સ્કૂલમાં થતી હેરાનગતિ, ઇન્ટરનેટ પર જે પર્યાવરણના ભયાનક સમાચારો વાંચે છે તે, આ બધું એના પર અસર કરે છે.
એની ઈચ્છા શું છે?
એની તો બસ એક જ ઈચ્છા છે કે એનો પરિવાર પહેલા જેવો ખુશ થઈ જાય. પણ જ્યારે એને લાગે છે કે પોતે કશું બદલી શકે એમ નથી, ત્યારે એ એક પ્લાન બનાવે છે.
કેવો પ્લાન?
ભાગી જવાનો પ્લાન. એ પોતાના મિત્ર સાથે ભાગી જવાનું નક્કી કરે છે. ગુપ્ત રીતે પૈસા ભેગા કરે છે, નકશા જુએ છે, તૈયારી કરે છે.
ઓહ, આ તો બહુ કરુણ છે. એની નિર્દોષ આંખોથી આપણે જોઈએ છીએ કે વડીલોની ભૂલોની કેવી અસર બાળકો પર પડે છે. એ ઘણીવાર વસ્તુઓનું ખોટું અર્થઘટન પણ કરતો હશે નહીં?
હા, અને એ ક્યારેક રમૂજી લાગે, પણ એની પાછળની ઉદાસી આપણને સ્પર્શી જાય છે. એના જે નાના નાના પ્રયાસો છે પરિસ્થિતિ પર કાબૂ મેળવવાના, એ જ આ પરિવારની લાચારીને વધારે ઉજાગર કરે છે.
તો વાર્તા જેમ જેમ ભૂતકાળ અને વર્તમાન વચ્ચે ઝોલા ખાય છે તેમ જેમ ટેન્શન વધતું જાય છે, બરાબર?
બિલકુલ. વર્તમાનમાં લેણદારોનું દબાણ વધે છે. ખાસ કરીને બિગ માઇક નામનો એક સ્થાનિક ગુંડો છે, એ ડિકીને પરેશાન કરે છે. કેસ ધીમે ધીમે સત્યની નજીક પહોંચી રહી છે. જૂના પત્રો, ફોટાઓ જુએ છે. પીજેના ભાગી જવાનો દિવસ નજીક આવી રહ્યો છે, અને ઇમેલ્ડા એ ડિકીથી વધુને વધુ દૂર થતી જાય છે. એક જૂના ઓળખીતાને મળે છે જેને કદાચ ફ્રેન્કના મૃત્યુ વિશે કંઈક ખબર હોય.
જાણે બધા પાત્રો એક અકસ્માત તરફ ધકેલાઈ રહ્યા હોય.
હા, એક ભયાનક સંગમ તરફ. અને પછી આવે છે છેલ્લો દિવસ. નવલકથાનો અંતિમ ભાગ તો રીતસરનો શ્વાસ રોકી દેવો છે.
લેખકે ત્યાં શું કર્યું છે?
લેખક ચારે પાત્રોના દ્રષ્ટિકોણ વચ્ચે બહુ ઝડપથી ફરે છે. સિનેમામાં જેને ક્રોસ કટિંગ કહેવાય ને, એવું. આનાથી ગતિ અને તણાવ એકદમ ચરમસીમા પર પહોંચી જાય છે. એક જ દિવસમાં બધું જ વેરવિખેર થઈ જાય છે.
કેવી રીતે?
એ દિવસે ગેરસમજ અને ખરાબ ટાઈમિંગનું જાણે એક વાવાઝોડું આવે છે. પીજે, જેણે ઓનલાઈન વાંચ્યું હોય છે કે ભયાનક પૂર આવવાનું છે, એ વિચારે છે કે આજે જ ભાગી જવું પડશે.
ઓ નો!
કેસ જેને થોડી અધૂરી માહિતી મળી હોય છે એ પોતાના માતા પિતાનો સામનો કરે છે અને ત્યારે ડિકીના ભૂતકાળનું અને ફ્રેન્કના મૃત્યુનું આખું કદરૂપું સત્ય બહાર આવી જાય છે.
અને ઇમેલ્ડા,
ઇમેલ્ડાને જ્યારે ખબર પડે છે કે એના લગ્ન, એની આખી જિંદગી જે વાર્તા પર આધારિત હતી એ એક જૂઠ હતી, ત્યારે એ ભાંગી પડે છે.
અને એ સમયે બીજું શું થાય છે?
એ જ સમયે એક પાડોશીની શોર્ટગનનો મુદ્દો આવે છે. બિગ માઇકના માણસો ત્યાં આવી પહોંચે છે અને ગેરસમજોની એવી હારમાળા સર્જાય છે કે પરિસ્થિતિ હાથમાંથી નીકળી જાય છે.
એટલે અંત હિંસક છે.
હા, અંત અત્યંત હિંસક અને આઘાતજનક છે. અને સૌથી ભયાનક વાત એ છે કે એ ફ્રેન્કના વર્ષો પહેલા થયેલા કાર અકસ્માતનો જ પડઘો પાડે છે. જાણે ઇતિહાસનું પુનરાવર્તન થયું હોય, પણ વધારે ક્રૂર રીતે. અંત ખુલ્લો છે, પણ એમાં આશા બહુ ઓછી દેખાય છે, દુઃખ વધારે છે.
બાપરે, આખી વાર્તા સાંભળીને જ ભારે લાગે છે. તો આમાંથી મુખ્ય વિષયો કયા કયા તારવી શકાય?
સૌથી પહેલો અને સૌથી સ્પષ્ટ વિષય તો છે રહસ્યોની વિનાશક શક્તિ. બાર્ન્સ પરિવાર પ્રેમની કમીથી નથી તૂટતો, પણ સત્યની કમીથી તૂટે છે. એક રહસ્ય જે દાયકાઓ સુધી દબાયેલું રહે તે કેવી રીતે આખા પરિવારને કોરી ખાઈ જાય છે, એનું આ ઉત્તમ ઉદાહરણ છે.
અને પેલો સવાલ જે આપણે શરૂઆતમાં ઉઠાવ્યો હતો, નિયતિ વિરુદ્ધ સ્વતંત્ર ઈચ્છા, એના વિશે શું કહેશો? શું પાત્રો પાસે કોઈ રસ્તો હતો?
એ બહુ મોટો પ્રશ્ન છે જે લેખક આપણી સામે મૂકે છે. નવલકથાની જે રચના છે, જેમાં ભૂતકાળના કારણો પછીથી ખુલે છે, એનાથી એવું લાગે કે જાણે બધું અનિવાર્ય હતું, ભાગ્યમાં લખેલું હતું. પણ સાથે સાથે દરેક પાત્ર નાના નાના નિર્ણયો લે છે. જૂઠું બોલવાનો નિર્ણય, ચૂપ રહેવાનો નિર્ણય, દારૂ પીવાનો, બંકર બનાવવાનો, આ બધા નિર્ણયો જ તેમને એમના અંત તરફ ધકેલે છે. એટલે કદાચ નિયતિ એ બીજું કંઈ નહીં પણ આપણી પોતાની ભૂલ ભરેલી પસંદગીઓનો સરવાળો જ છે.
અને આ બધાના કેન્દ્રમાં છે સંવાદનો સંપૂર્ણ અભાવ.
બિલકુલ, મૌનની ટ્રેજેડી. એક જ ઘરમાં રહે છે પણ બધા પોતાની અલગ દુનિયામાં. જો તેમને ક્યારેક એકબીજા સાથે પ્રામાણિકતાથી વાત કરી હોત તો કદાચ પરિણામ જુદું હોત. મને કેસના શબ્દો યાદ આવે છે. એ કહે છે કે જાણે આપણે બધા ફિલ્મમાં હોઈએ અને આપણને ખબર હોય કે અંત શું આવશે, પણ આપણે જોવાનું ચાલુ રાખવું પડે.
સાચી વાત, ભૂતકાળનો પ્રભાવ પણ બહુ મોટો છે. કોઈ પોતાના ઇતિહાસથી છટકી શકતો નથી. ડિકીનો અપરાધ ભાવ, ઇમેલ્ડાનો શોખ, આ બધું એમના વર્તમાનને આકાર આપે છે. અને મોટા સ્તરે જોઈએ તો 2008ની આર્થિક કટોકટી પણ એક ભૂતકાળ છે જે પરિવાર પર અસર કરી રહ્યો છે.
હા, અને ઓળખ અને પ્રમાણિકતાનો મુદ્દો પણ છે, ખાસ કરીને ડિકીના પાત્ર દ્વારા. પોતાની જાત સાથે, દુનિયા સાથે અપ્રમાણિક રહીને સુખી થવું કેટલું મુશ્કેલ, બલ્કે અશક્ય છે, એ વાર્તા દર્શાવે છે.
નવલકથાની શૈલી વિશે થોડી વાત કરીએ. આપણે પેલી પોલિફોનિક રચનાની વાત કરી.
હા, એટલે કે જુદા જુદા પાત્રોના અવાજમાં વાર્તા કહેવાય છે અને દરેકનો અવાજ અલગ છે. ઇમેલ્ડાની ભાષામાં એક કાવ્યાત્મકતા છે. ડિકીના વર્ણનમાં સંકોચ અને દબાયેલો ભાવ છે. પીજેની વાતમાં સરળતા અને નિર્દોષતા છે. અને કેસનો તો પેલો અવિરત ઉતાવળો પ્રવાહ છે. આનાથી વાર્તા બહુ ઊંડી અને બહુ પરિમાણીય બને છે.
અને પ્રતીકોનો ઉપયોગ પણ બહુ સચોટ છે. મધમાખીનો ડંખ, બંકર, કારો. કારો તો ખાસ, કારણ કે કાર ડીલરશીપ જ પરિવારના સારા નસીબનો સ્ત્રોત હતો અને કાર અકસ્માત જ વિનાશનું કારણ બન્યો.
હા, અને નદી પણ, જ્યાં ઇમેલ્ડા અને ફ્રેન્કનો પ્રેમ પાંગળ્યો હતો. એ નદી જાણે સમયના વહેણનું, નિયતિના અદૃશ્ય પ્રવાહનું પણ પ્રતીક છે.
આ બધું મળીને કેવો અનુભવ આપે છે વાંચનારને?
ખૂબ જ ઇમર્સિવ. તમે વાર્તામાં ડૂબી જાઓ છો અને ભાવનાત્મક રીતે થકવી નાખે એવો અનુભવ પણ છે. એક પાને તમને હસવું આવે તો બીજા પાને તમે ભાંગી પડો. રમૂજ અને દુઃખનું અદ્ભુત મિશ્રણ છે.
અને પાત્રો પ્રત્યે સહાનુભૂતિ જાગે છે, ભલે એમનામાં ખામીઓ હોય.
ચોક્કસ, ખૂબ જ માનવીય પાત્રો છે. તમે ઈચ્છો છો કે તેઓ સાચું બોલી દે, તેઓ એકબીજા સાથે વાત કરે, પણ જ્યારે તેઓ વારંવાર નિષ્ફળ જાય છે એ જોવું બહુ દુઃખદાયક છે.
અંત આઘાતજનક છે. કોઈ સહેલો ઉકેલ નથી મળતો. તે લાંબા સમય સુધી મનમાં રહી જાય એવો છે. નિયતિ, કુટુંબ, ન બોલાયેલા શબ્દોની શક્તિ, આ બધા વિશે વિચારતા કરી દે છે.
હા, અને એ પણ યાદ અપાવે છે કે કેવી રીતે નાના સામાન્ય લાગતા નિર્ણયો જીવનનો આખો રસ્તો બદલી શકે છે. અને કેવી રીતે આપણે બધા કોઈક ને કોઈક રીતે આપણા પોતાના ઇતિહાસના ભૂતથી ઘેરાયેલા છીએ.
કદાચ પીજેની પહેલી વાત સાચી છે. સુખ કદાચ શોધવાની વસ્તુ નથી, પણ મુશ્કેલીમાં પણ એને નોટિસ કરવાની, એની નોંધ લેવાની વસ્તુ છે.
તો અંતે આપણે શું કહી શકીએ? આ વાર્તા આપણને શું શીખવે છે? મારા મતે તે ભારપૂર્વક કહે છે કે રહસ્યોનો બોજ કેટલો ભારે અને વિનાશક હોઈ શકે છે, અને પરિવારમાં ભલે ગમે તેટલું દર્દનાક હોય, સત્ય અને પ્રામાણિક સંવાદ કેટલો જરૂરી છે.
અને હું એમાં ઉમેરીશ કે તે એ પણ દર્શાવે છે કે કેવી રીતે બહારના દબાણો, જેમ કે આર્થિક તંગી, આપણી અંદર રહેલી તિરાડોને વધારે ઊંડી બનાવી શકે છે અને છેવટે આપણને આપણા ભૂતકાળનો સામનો કરવા માટે મજબૂર કરી શકે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.